જય જીનેન્દ્ર. મંગલાચરણ કરી અને સમયસારનો સ્વાધ્યાય શરૂ કરીએ છીએ. ભગવાન કુનકુંદાચાર્ય રચિત સમયસાર તથા ભગવાન અમૃતચંદ્રાચાર્ય રચિત આત્મખ્યાતિ ટીકા સહિત એનો સ્વાધ્યાય આપણે પૂરો કર્યો. સમયસારની 415 ગાથા અને આત્મખ્યાતિ ટીકા અને અમૃતચંદ્રાચાર્ય ભગવાનના તે ટીકા સાથે લખાયેલા 278 કળશ એનો સ્વાધ્યાય આપણે પૂરો કર્યો. હવે જયચંદજી પંડિતે જેમણે આ બધા ભાવાર્થ લખ્યા છે એમણે છેલ્લે જે કાવ્ય લખ્યું છે એ લઈએ અને તે પછીથી અંત મંગળ હું એમનું બીજું કાવ્ય છે એ લઈએ. તો કળશ 278 પછીથી અહીંયા કહે છે કે હવે પંડિત જયચંદજી ભાષા ટીકા પૂરી કરે છે, પૂર્ણ કરે છે અને એમ ભાષા ટીકા પૂર્ણ કરતા કહે છે કે કુંદ કુંદ મુનિ કિયો ગાથા બંધ પ્રાકૃત હૈ પ્રાભૃત સમય શુદ્ધ આત્મ ટીકાવન સુધા ચંદ્ર સુરી કરી સંસ્કૃત ટીકાવર આત્મખ્યાતિ નામ યથાર્થ તથ્ય ભાવન દેશ કી વચનિકા મે લિખી જય ચંદ્ર પઢઈ સંક્ષેપ અર્થ અલ્પ બુદ્ધિ કું પાવન પઢો સુનો મન લાય શુદ્ધ આત્મા લખાય જ્ઞાન રૂપ ગહો ચિદાનંદ દર્શાવન. અને બીજી પંક્તિમાં કહ્યું છે કે સમય સાર અવિકાર કા વર્ણન કર્ણ સુનંદ દ્રવ્ય ભાવ નો કર્મ તજી આત્મ તત્વ લખન. ગુરુદેવ કહે છે કે ભરત ક્ષેત્રમાં નિજ સાર વસ્તુ શુદ્ધ આત્મા, શુદ્ધ આત્મા એ જ એકમાત્ર સાર રૂપ છે. બીજું કાંઈ જગતમાં સાર રૂપ નથી. બીજું બધું છે પણ સાર રૂપ તો એક પોતાનું શુદ્ધ સ્વરૂપ જ છે જે પુણ્ય પાપથી રહિત છે, શુદ્ધ ચૈતન્ય ભાવરૂપ. તેને દેખાડવા માટે, તેને દર્શાવવા માટે, તેને પ્રસિદ્ધ કરવા માટે આચાર્ય કુંદકુંદ દેવે ગાથાબદ્ધ પ્રાકૃતમાં આ સમયસાર રચ્યું, શાસ્ત્ર રચ્યું. કુંકુંદાચાર્ય ભગવાન ચારણ વિદ્યા દ્વારા મહાવિદ્ય ક્ષેત્રમાં ગયા હતા અને ત્યાં સિમંદર પ્રભુની વાણી એમણે સાક્ષાત સાંભળી. 8 દિવસ રોકાયા હતા ત્યાં. શ્રુત કેવડી સાથે વિચાર વિમર્શ પણ કર્યા અને એમ એ જ્ઞાન લઈને અહીંયા પાછા પધાર્યા અને આપણને સૌને ઉપકારનું કારણ થાય એવા અનેક શાસ્ત્રોની રચના કરી. એમાં પાંચ પરમ આગમ, સમયસાર, પ્રવચનસાર, નિયમસાર, વચ્ચાસ્તિકાએ અષ્ટભાવુડ અને એ સિવાય બીજા શાસ્ત્રો પણ રચ્યા, મૂલાચાર, રહેણસાર વગેરે. તો એવા કુંદકુંદાચાર્ય ભગવાને આ સમયસારની જે રચના કરી એને માટે ગુરુદેવ એમ કહે છે કે શુદ્ધ ચૈતન્ય ભાવ દેખાડવા માટે આચાર્ય કુંદકુંદદેવે ગાથાબદ્ધ આ રચના કરી, તેનું નામ સમયસાર. પ્રાકૃતમાં કરી એટલે કે અર્ધમાગધી ભાષામાં એની રચના થઈ. અને કુંદકુંદાચાર્ય ભગવાન તો મહાવીર સ્વામી ભગવાન પછીથી આશરે 450 વર્ષ પછી થયા, એટલે તે પછીથી એ શાસ્ત્ર ઉપર એટલે કે આ સમયસાર શાસ્ત્ર ઉપર મહાપુરુષોએ ટીકા તો લખી, પણ એમાં પણ કુંદકુંદાચાર્ય પછીથી આશરે 1000 વર્ષ પછીથી અમૃતચંદ્રાચાર્ય થયા, એમણે અદભુત ટીકા લખી, આત્મખ્યાતિ નામની ટીકા લખી. અને આ ટીકા સંસ્કૃતમાં રચી. આ ટીકાની વિશેષતા એ છે કે સંસ્કૃત ગદ્ય તો ઉત્કૃષ્ટ પ્રકારનું છે, પરંતુ સાથે સાથે એમાં 278 કળશ લખવામાં આવ્યા. કુંદાચાર્ય ભગવાને 415 ગાથા લખી. તો એવી જ આ આત્મખ્યાતિ ટીકામાં એ ટીકાની સાથે આ 278 કળશ એટલે કે કાવ્યો લખવામાં આવે. એને કળશ કહ્યા. કળશ એટલા માટે કહ્યા કે જેમ મંદિર ઉપર કળશ મૂકવામાં આવતા તેની શોભા વધે છે, એવી રીતે આ સમયસાર શાસ્ત્ર જે 415 ગાથાઓ સહિત ભગવાન કુંદકુંદાચાર્યે રચ્યું તેમાં આ કળશને અંદર ઉમેરતા એની શોભા વધે છે. એને કારણે એવા ભાવ જાગૃત થાય છે. જે કુંદકુંદાચાર્ય ભગવાને જે ભાવ આપ્યા એને તો અમૃતચંદ્રાચાર્ય ભગવાને એકદમ સ્પષ્ટ કર્યા જ, કે તો ગદ્ય દ્વારા કર્યું બધું, પણ સાથે એમના પોતાના ભાવ એવા જ ઊંચા હતા એટલે એમનાથી આ કળશ લખાઈ ગયા. આપણા બધાના સદભાગ્યે આ બે મહાપુરુષોએ ઘણું મોટું કામ કર્યું. તે પછી બીજા આચાર્ય પણ, જયસેન આચાર્ય પણ સમયસારની ટીકા તો લખી છે, એ પણ સુંદર ટીકા છે. અહીંયા ગુરુદેવ કહે છે કે આચાર્ય અમૃતચંદ્ર દેવે આ સમયસારની આત્મખ્યાતિ નામની સંસ્કૃત ટીકા રચી છે. જેવો ચૈતન્ય દેવ પ્રભુ આત્મા છે તેવો વાણી દ્વારા પ્રસિદ્ધ કર્યો છે. જો ચૈતન્ય દેવ ભગવાન આત્મા જેવો છે તેવો વાણી દ્વારા આચાર્ય ભગવાને પ્રસિદ્ધ કર્યો છે, આવું જ્યારે ગુરુદેવ કહેતા હોય તો આ શાસ્ત્રનું મૂલ્ય કેટલું વધી જાય. કેમ કે ગુરુદેવને તો એનો અનુભવ હતો, પોતાના ચૈતન્ય મહાપ્રભુનો અનુભવ હતો, એમને તો એ અનુભવ્યો હતો એ કેવો છે ભગવાન આત્મા. અને આ શાસ્ત્ર વાંચીને જ્યારે ગુરુદેવ એમ કહે કે આની અંદર જે વર્ણન કરવામાં આવ્યું છે કે વાણી દ્વારા આ જે સ્વરૂપની વાત કરવામાં આવી છે, ચૈતન્ય દેવની વાત કરવામાં આવી છે, આત્માની વાત કરવામાં આવી છે, તો બરાબર કરવામાં આવી છે, એવો જ પ્રસિદ્ધ કર્યો છે. જેવો ચૈતન્ય દેવ પ્રભુ આત્મા છે તેવો વાણી દ્વારા પ્રસિદ્ધ કરે છે, તથા તેવી જ ભાવના ભાવી છે. તેનો જયચંદ્ર પંડિતે ચાલતી ભાષામાં એટલે એ વખતે જે હિન્દી જે પ્રકારની ભાષા ચાલતી હતી, ઘંધારી હિન્દી હતી પહેલા તો, એમને એ વખતે જે ચાલતી ભાષા હિન્દી હતી એમાં બહુ ટૂંકો અર્થ લખ્યો એટલે ભાવાર્થ લખ્યો. એમને એમના જે સંસ્કૃત ગદ્ય હતા એના ભાષાંતર પણ કર્યા અને હિન્દી જે ભાષાંતર હતા એના ઉપરથી આપણા પંડિતજીએ એટલે કે હિંમતભાઈએ ગુજરાતીમાં ભાષાંતર કર્યું ગદ્યનું, અને જે પદ્ય એ પદ્યનું સંસ્કૃત અમૃતચંદ્રાચાર્ય ભગવાને કર્યું. જે મૂળ ગાથા 415 હતી એ 415 ગાથાનું સંસ્કૃતમાં ભાષાંતર અમૃતચંદ્રાચાર્ય ભગવાને કર્યું, અને એનું ગુજરાતીની અંદર હરિગીત હિંમતભાઈએ કર્યું, ગુજરાતીનું ભાષાંતર હિંમતભાઈએ કર્યું. જયચંદજીએ ભાવાર્થ પણ લખ્યા પોતે, એ સંસ્કૃતનું ભાષાંતર તો હિન્દીમાં કરી ચાલતી ભાષામાં, પણ પછી પોતે ટૂંકા બહુ ટૂંકા ભાવાર્થ પણ લખ્યા, અને એ ભાવાર્થથી અલ્પબુદ્ધિ જીવો પણ જે આચાર્ય ભગવાને વાત કરી છે એને સમજી શકે, એને પામી શકે. એટલે કહે છે કે તે તમે સાચા મનથી ભણો, સાંભળો, એક જ્ઞાતા દ્રષ્ટા એવો શુદ્ધ આત્મા તેને ગ્રહો. તે જ્ઞાન સ્વરૂપી એક ચૈતન્ય બિંબ છે જેમાં દેહ મન વાણી વિકલ્પ નથી, એવા શુદ્ધ ચિદાનંદ સ્વરૂપનો અનુભવ કરો. હવે એમ અહીંયા કહે છે, અહીંયા આ કાવ્યનો પહેલો ભાગ છે એની વાત ગુરુદેવે સમજાવી, અને બીજી બે પંક્તિ જે છે, સમયસાર અવિકાર કા વર્ણન કર્ણ સુનંત દ્રવ્ય ભાવ નો કર્મ તજી આત્મ તત્વ લખંત, એને વિશે ગુરુદેવ કહે છે કે અવિકારી ભગવાન સમયસારનું અર્થાંત સચિદાનંદ પ્રભુ આત્માનું વર્ણન સાંભળનાર, દ્રવ્ય કર્મ ભાવ કર્મ પુણ્ય પાપના ભાવ અને નો કર્મ એટલે શરીર આદિથી રહિત થઈ શુદ્ધ ચૈતન્ય સ્વરૂપની જ આત્મતત્વને જાણે છે એટલે કે અનુભવે છે. અહીંયા સમયકાળમાં આગળ કહે છે કે આ પ્રમાણે આ સમય પ્રાભૃત અથવા સમયસાર નામના શાસ્ત્રની આત્મખ્યાતિ નામની સંસ્કૃત ટીકાની દેશ ભાષામાં વચનિકા લખી છે. તેમાં સંસ્કૃત ટીકાનો અર્થ લખ્યો છે અને અતિ સંક્ષિપ્ત ભાવાર્થ લખ્યો છે, વિસ્તાર કર્યો નથી. સંસ્કૃત ટીકાનો અર્થ લખ્યો છે પંડિતજીએ અને થોડોક ભાવાર્થ લખ્યો છે, પણ કે ભાવાર્થમાં વિસ્તાર કર્યો નથી. સંસ્કૃત ટીકામાં ન્યાયથી સિદ્ધ થયેલા પ્રયોગો છે, તેમનો વિસ્તાર કરવામાં આવે તો અનુમાન પ્રમાણના 5 અંગો પૂર્વક સ્પષ્ટતાથી વ્યાખ્યાન લખવું પડે. હવે અનુમાન પ્રમાણના 5 અંગ અહીંયા કયા છે, એટલે કે એનો વિસ્તાર જો કરવામાં આવે, આવા ન્યાય સિદ્ધ વચનોનો વિસ્તાર કરવામાં આવે તો પછી એ વિસ્તારે એ રીતે કરવો પડે. એટલે એવો મોટો વિસ્તાર નથી કર્યો, અને એમાં કહે છે પંડિતજી કે એનો જો અનુમાન પ્રમાણપૂર્વક એનો વિસ્તાર કરવામાં આવે તો એ અનુમાન પ્રમાણના 5 અંગ પૂર્વક એટલે કે પ્રતિજ્ઞા હેતુ ઉદાહરણ ઉપનય અને નિગમન પૂર્વક સ્પષ્ટતાથી વ્યાખ્યાન લખવું પડે, અને એમ વ્યાખ્યાન લખતા તો ગ્રંથ બહુ વધી જાય. એ બધાના અર્થ જરાક સમજીએ, એનો અર્થ શું થાય છે. ગુરુદેવે એનો અર્થ અહીંયા કર્યો છે એ જ આપણે લઈશું. પછી કે પ્રતિજ્ઞા, પ્રતિજ્ઞા એટલે કે શું કહેવા માંગીએ છીએ એની પ્રતિજ્ઞા કરવી. તમે હવે આ ગ્રંથમાં આમ કહેવા માંગીએ છીએ એમ ગ્રંથકાર પહેલા પ્રતિજ્ઞા કરે છે, તો એવી આ જેનો વિસ્તાર કરવાની વાત આવે તો પછી એ રીતે એમને પ્રતિજ્ઞા પણ કરવી પડે કે અમે આ રીતે કરશું, એટલે એટલો વિસ્તાર પાછો એ પ્રમાણે વધે. પ્રતિજ્ઞા હોય છે એમાં, પછી હેતુ બતાવવો પડે, એ પાછળ તમારો શું હેતુ છે, શેના વિશેની વાત છે. ઉદાહરણ દ્રષ્ટાંત આપવાના હોય. ઉપનય એટલે કે સંજ્ઞા રૂપને મેળવવું અથવા તો નિર્ણય કરવો, ઉપનયનો અર્થ છે. સંજ્ઞા રૂપને મેળવવો અથવા નિર્ણય કરવો, આ વાત કરી અને પછી એનો નિર્ણય કરવો, જે શાસ્ત્રની વાત છે એનો વિસ્તાર કરીને પછી એનો નિર્ણય કરવો, અને નિગમનપૂર્વક એટલે પછી એનો સરવાળો કરવો એટલે સમરી કરવી, પછી એ બધાનો ને સમેરાઇઝ કરવું, એવા એ પાંચ બોલ છે. એટલે આ પાંચ અંગોનું સ્પષ્ટતાથી વિશેષ વિસ્તારથી વ્યાખ્યાન લખતા ગ્રંથ બહુ વધી જાય, તેથી આયુ બુદ્ધિ બળ અને સ્થિરતાની અલ્પતાને લીધે તેથી ઓછું આયુષ્ય, ઓછી બુદ્ધિ, બળ પણ ઓછું એટલે સમજવાનું બળ, બુદ્ધિબળ, અને અલ્પ સ્થિરતાને લીધે જેટલું બની શક્યું તેટલું સંક્ષેપથી પ્રયોજન માત્ર લખ્યું છે. તે વાંચીને ભવ્ય જીવો પદાર્થને સમજે, તે વાંચીને ભવ્ય જીવો પદાર્થને સમજે, કેવી ભાવના વ્યક્ત કરી છે કે તમે ભવ્ય જીવો છો, તમે સમજશો અને તમે એ પ્રાપ્ત કરશો. અહીંયા કોઈ અર્થમાં હીન અધિકતા હોય તો બુદ્ધિમાનો મૂળ ગ્રંથમાંથી જેમ હોય તેમ યથાર્થ સમજી લેજે. આ ગ્રંથના ગુરુ સંપ્રદાયનો વિચ્છેદ થઈ ગયો છે, એટલે કે ગુરુ પરંપરાગત ઉપદેશ જે આવે ચાલ્યો આવે એનો વિચ્છેદ થયો છે. એટલે પરંપરા કઈ રીતે હોય કે કુંકુંદાચાર્ય ભગવાન એ તો આ લખ્યું છે, પણ પહેલા જયારે લખવામાં નહોતું આવતું તો એ જે મૂળ આચાર્ય ભગવાન એમના શિષ્યને મૌખિક રીતે આપે, એમના શિષ્યને મૌખિક રીતે આપે, એના શિષ્યને એમ એક પછી આગળ આગળ બધા મૌખિક રૂપે આપતા, એટલે એમ પરંપરાએ નામ રહેતું. પણ પછી બધાની બુદ્ધિ એટલી રહી નહીં, એટલો ક્ષયક્ષમ ન હોય એટલે બધી જ વસ્તુ યાદ પણ ન રહે, એટલે પછી લખવામાં આવી. એટલે એની વાત કરી છે કે એ પરંપરા ચૂકી ગઈ છે, ગુરુ પરંપરાગત ઉપદેશનો વિષય થઈ ગયો છે, પણ મૂળ વાત તો રહી ગઈ છે ને, મૂળ વાત તો આપણને પ્રાપ્ત થઈ છે. એટલે આ ગ્રંથનો ગુરુદેવની નિશ્રાએ આપણે જે અભ્યાસ કર્યો તે પૂર્ણ ફળદાયી નીકળ્યો. અહીંયા એક વાત કરે છે કે આ ગ્રંથના ગુરુ સંપ્રદાયનો એટલે ગુરુ પરંપરાગત ઉપદેશનો વિચ્છેદ થઈ ગયો છે. અર્થાંત ગુરુદેવ કહે છે કે અર્થાંત અધ્યાત્મ સ્વરૂપ અલૌકિક ચીજ એની પરંપરા તૂટી ગઈ છે. હવે એ પરંપરા એ નહીં પણ આપણને પ્રાપ્ત છે, એટલે જેટલો બની શકે તેટલો એનો અભ્યાસ તો થઈ શકે છે. પરંપરા એ નહીં, આગળ વધારે જે છે એ જ હવે તો લેવાનું છે. એટલે કે છે કે જેટલો બની શકે તેટલો અભ્યાસ થઈ શકે છે, તો પણ જેઓ સ્યાદ વાતમાં જીનમતની આજ્ઞા માને છે તેમને વિપરીત શ્રદ્ધાંત થતું નથી. આવો અભ્યાસ કરે તો એમાં કોઈ વિપરીતતા આવતી નથી. શાદવાદ દ્વારા જીનેશ્વર ભગવાને જેવું શાદવાદ દ્વારા સમજવાનું કહ્યું છે એ રીતે જો અનેકાંતથી વસ્તુના સ્વરૂપને સમજે તો એમાં કાંઈ વિપરીત શ્રદ્ધાંત થતું નથી. વિપરીત શ્રદ્ધાંત શા માટે થાય? જીનેશ્વર ભગવાનની વાણી આ તો ઉતરી આવી છે અને એમાં વિપરીત શ્રદ્ધાંત તો શા માટે થાય? બધી જ વસ્તુ સ્પષ્ટ કરી દીધી હોય ત્યારે પછી વિપરીત શ્રદ્ધાંત શા માટે થાય? અનેકાંત દ્વારા વસ્તુના સ્વરૂપને બધી અપેક્ષાથી જો સમજવામાં આવે તો કાંઈ વિપરીત શ્રદ્ધાંત થતું નથી. ક્યાંક અર્થનું અન્યથા સમજવું પણ થઈ જાય, કોઈ વખત એવું બને, તો પછી વિશેષ બુદ્ધિમાન નું નિમિત્ત મળી જશે અને એ દ્વારા એની સ્પષ્ટતા પણ થઈ જશે. એટલે એવો કાંઈ ડર રાખવાની જરૂર નથી. કોઈક વસ્તુ સમજાય એની આશંકા થાય તો એનો વારંવાર વિચાર કરતા એવા નિમિત્ત પણ પ્રાપ્ત થઈ જાય છે. વિશેષ બુદ્ધિમાનનું નિમિત્ત મળતા એ બધું સ્પષ્ટ પણ થઈ જાય છે. જીન મતની શ્રદ્ધાવાળા હોય અઠાગ્રહી થવું જોઈએ નહીં, અને જેને જીનમતની શ્રદ્ધા હોય અઠાગ્રહી હોતાય નથી, એમને એ અઠાગ્રહી હઠ કરતાય નથી કોઈ વસ્તુને વિશે. જે હઠ કરે છે, જે વસ્તુના સ્વરૂપને એકાંતે સ્વીકારે છે, એ તો જૈન મતમાં જ નથી. જૈન મતમાં તો એકાંત છે જ નહીં, વસ્તુના સ્વરૂપને અનેકાંતથી જ સમજીએ છીએ. બહુ સ્પષ્ટ વાત કરી છે ગુરુદેવે, બહુ સુંદર વાત કરી છે. હવે આ પછીથી અંતમંગળને અર્થે પંચ પરમેશ્વરીને નમસ્કાર કરી અને શાસ્ત્ર સમાપ્ત કરીએ છીએ, પંડિતજી એમ કહે છે. અને પછી પંડિતજીએ આ અંતમંગળ કરી છે. મંગલથી અરહંત ઘાતિયા કર્મ નિવારે, મંગલ સિદ્ધ મહંત કર્મ આઠો પર જારે, આચારજ ઉજ્જાય મુનિ મંગલમય સારે, દીક્ષા શિક્ષા દે ભવ્ય જીવની કું તારે. અઠવીસ મૂળ ગુણ ધાર જે સર્વ સાધુ અણગાર હૈ, મય નમો પંચ ગુરુ ચરણ કું મંગલ હેતુ કરાર. પછી પોતાને જ્યાં હતા એની પણ વાત કીધી છે. પહેલા તો આનો અર્થ આપણે જરાક સમજીએ. ગુરુદેવ જે અર્થ કરે છે એ જ લઈએ છીએ. પ્રવચન રત્નાકર ભાગ 11માં 280 પાના ઉપર કહે છે કે ચાર ઘાતી કર્મોનો નાશ કરી જેઓએ પરમાત્મ પદ પ્રાપ્ત કર્યું છે તે અર્હંત ભગવાન, એ અર્હંત પરમેશ્વર, એ ભગવાન અનંત ચતુષ્ટય ધારી અર્હંત પ્રભુ છે. ચાર ઘાતી કર્મનો નાશ થયો છે, ચાર અઘાતી કર્મોની પ્રકૃતિ એથી પડી છે, એટલે શરીર સાથે રહ્યા છે, યોગ છે, પણ પોતાના સ્વરૂપને વિશે વિરાજે છે એવા અર્હંત ભગવાન અનંત ચતુષ્ટય ધારી છે. અનંત ચતુષ્ટય છે, જ્ઞાન દર્શન સુખ અને વીર્ય એવા અનંત ચતુષ્ટય છે. આત્માની હીણી દશામાં નિમિત્ત જે કર્મ તેને જેણે દૂર કર્યા છે. જો પોતાની હીણી દશા, આત્માની હીણી દશા કર્મથી થતી નથી, પરંતુ હીણી દશા છે તો એ વખતે નિમિત્ત તરીકે કર્મ જ છે, કર્મના ઉદય છે. એટલે ગુરુદેવે એમ કહ્યું કે આત્માની હીણી દશામાં નિમિત્ત જે કર્મ તેને જેણે દૂર કર્યા છે, બધા જ કર્મને દૂર કર્યા છે એની વાત અહીંયા થઈ લીધી છે. જેણે બધા જ કર્મોને દૂર કર્યા છે એટલે કે સર્વ કર્મોનો ક્ષય કર્યો છે. આઠે પ્રકારની પ્રકૃતિઓ, કુલ 148 પ્રકૃતિઓનો જેમણે ક્ષય કર્યો છે, અર્થાત જે શરીર રહિત થઈને એકલા પૂર્ણ આનંદ મૂર્તિ, જ્ઞાન મૂર્તિ આત્માપણે થયા છે, અને જેણે સર્વ પર આશ્રયનો નાશ કર્યો છે, તે સિદ્ધ ભગવાન છે. એ સિદ્ધ ભગવાન છે. એ કહે છે કે વિતરાગી સંત, આત્માના આનંદના સાધક એવા આચાર્ય, ઉપાધ્યાય અને મુનિ, આ ત્રણેય મંગલમય છે. જો મુનિને માટે ગુરુદેવે શું કહ્યું કે આત્માના આનંદના સાધક, શેની સાધના કરી રહ્યા છે? પોતાના સ્વરૂપને વિશે જ એ વારંવાર જાય છે ને, એટલે અંદરમાંથી આવતા અલૌકિક આનંદને અનુભવે છે ને, એટલે એ જ સાધના છે. પોતાના જ્ઞાન આનંદ સ્વભાવને જ જે સાધી રહ્યા છે, પોતાના જ્ઞાન આનંદ સ્વભાવને જે સાધી રહ્યા છે એવા સાધક, એવા આચાર્ય ભગવાન, એવા ઉપાધ્યાયજી અને એવા મુનિ મહારાજ, એ ત્રણ સંતની વાત કરી. આ ત્રણ પદ આત્માના જ છે પ્રભુ, અને આમાંથી કોઈ એક પદની પ્રાપ્તિ અને તે પછી આગળ વધતા વિશેષ પુરુષાર્થ કરતા અર્હંત પદની પ્રાપ્તિ અને તે પછીથી સિદ્ધ પદની પ્રાપ્તિ, આવો આખો મોક્ષનો માર્ગ છે. ગુરુદેવ કે છે કે આત્માના આનંદના સાધક એવા આચાર્ય, ઉપાધ્યાય અને મુનિ આ ત્રણેય મંગલમય છે. પાંચેની વાત લીધી ને, બધાની વાત જેમ પરમાત્માની વાત કરી, પછી સિદ્ધ ભગવાનની વાત કરી, અને આ ત્રણ મુનિના પદ છે, બધા મંગલમય છે. આચાર્ય દીક્ષા શિક્ષા દઈ ભવ્ય જીવોને તારે છે. આચાર્ય ભગવાન યોગ્ય જીવને દીક્ષા આપે છે, જે સમ્યક દ્રષ્ટિ થયા છે એવા, જેમને ચારિત્રનો પુરુષાર્થ ઉપરે છે એવા જીવને દીક્ષા આપે છે. શિક્ષા આપે છે એટલે કે એમને ભણાવે પણ છે, જ્ઞાન પણ આપે છે, શાસ્ત્રોની પણ રચના કરે છે, એમ એ શિક્ષા આપે છે, એમ ભવ્ય જીવોને તારે છે. 28 મૂળ ગુણને ધરનાર એવા સર્વ સાધુ અણગાર છે, અણગાર છે, એમને કોઈ પરિગ્રહ નથી. સર્વ સાધુ, ઉપાધ્યાય હોય, મુનિ હોય કે આચાર્ય હોય, ગણધર હોય, બધા એ 28 મૂળ ગુણ સહિત છે. બહારમાં એવું દ્રગડિંગ છે, અંતરમાં આત્માના પ્રત્યુષો સંવેદન સહિત ભાવલિંગ વર્તે છે એવા એ સાધુ છે. એ અણગાર છે, કોઈ પરિગ્રહ નથી. અંતરંગ અને બાહ્ય પરિગ્રહનો ત્યાગ વર્તે છે. મંગળના હેતુના કરનાર હોવાથી, એ સર્વે મંગળના હેતુના કરનાર હોવાથી હું એ પંચગુરુના ચરણ કમળમાં નમસ્કાર કરું છું. આ પાંચે પંચ પરમેષ્ટિ, પંચ પરમ ઇષ્ટ, પંચ પરમેષ્ટિ એટલે પંચ, પાંચ પરમ ઇષ્ટ એમના ચરણ કમળમાં નમસ્કાર કરું છું. પાપનો નાશ અને પવિત્રતાની પ્રાપ્તિમાં જે નિમિત્ત છે એવા પંચ પરમેષ્ટિને અહીં મંગળ કહે છે. અને એ પછીથી પંડિત જયચંદ્રજી પોતાની વાત કરે છે કે જયપુર નગરમાં અહીં તેરા પંથ શૈલી બડી, બડે બડે ગુની જહાં પઢઈ ગ્રંથ સાર હૈ. જયચંદ્ર નામમય હું તિની મેં અભ્યાસ પીછું થી, કયો બુદ્ધિ સારું ધર્મ રાગ કે વિચારે હૈ. સમય સાર ગ્રંથ તાકી દેશ કે વચન રૂપ, ભાષા કરી પઢો સુનો કરો નિર્ધાર. આપ પાપર ભેદ જાની હે ત્યાગી ઉપાદે, ગહો શુદ્ધ આત્મ કો યહી બાત સાર હૈ. જયપુર નગરમાં જૈનોની મોટી વસ્તી છે, મંદિરો છે, ઘણા પંડિતો ત્યાં થઈ ગયા, મોટા મોટા ગુણીજનોનો ત્યાં વસવાટ છે, અને એવા મોટા મોટા ગુણીજનો આ ગ્રંથના સારનો અભ્યાસ કરે છે. વિદ્વાનો છે એ બધા આવો અભ્યાસ કરે છે. જેમને પોતાના સ્વરૂપની લગ્ની લાગી છે એ બધા એવો અભ્યાસ કરે છે. એમાં જયચંદ્ર નામે હું એક થયો. મને કાંઈક થોડો અભ્યાસ છે, મારી બુદ્ધિ પ્રમાણે ધર્મ અનુરાગથી પ્રેરાઈને મેં આ સમયસાર ગ્રંથની દેશ ભાષા એટલે ચાલતી ભાષા, ત્યાં દેશમાં ત્યાં જે ભાષા ચાલતી હતી તે ભાષામાં અર્થ કર્યો છે. તો તેને જાણો, વાંચો, સાંભળો, એના ઉપર વિચારણા કરો અને તમે એ સમજીને નિર્ણય કરો. ગુરુદેવ કહે છે કે સાંભળ્યું ક્યારે કહેવાય, કહીએ ને કે આ સાંભળ્યું, સાંભળ્યું ક્યારે કહેવાય કે કયા પ્રમાણે સમજી અંતરમાં સ્વસંવેદન કરે. આપણે તો રોજ સ્વાધ્યાય સાંભળીએ છીએ, કેટલાય પંડિતોના સ્વાધ્યાય આવે છે, દિવસ દરમિયાન ટેલિકોન્ફરન્સમાં કેટલાય સ્વાધ્યાય રોજ લોકો સાંભળે છે. ગુરુદેવ કહે છે કે પણ એ સાંભળ્યું ક્યારે કહેવાય, એ સાંભળ્યું સાંભળ્યા બરાબર નથી, સાંભળ્યું સાંભળ્યું ત્યારે જ કહેવાય કે જો તેને તે પ્રમાણે સમજીને અંતરમાં સ્વસંવેદન કરે. સર્વશાસ્ત્રનો સાર તો વિતરાગતા પ્રગટ કરવાનો છે ને પ્રભુ, તો એવી વિતરાગતા પ્રગટ ન કરીએ અને માત્ર સાંભળ્યા કરીએ કે વાંચ્યા કરીએ એથી શું થશે? આ જીવન વેડફાઈ જશે, આવું જીવન વારે વારે મળતું નથી. ઓછું વાંચો, પણ જે વાંચો તેને સમજો અને એને આત્મસાત કરો. ગુરુદેવનું એમ કેવું છે, એને આત્મસાત કરીને સમજીને, એટલે આત્મસાત કરીને અંતરમાં સ્વસંવેદન પ્રગટ કરવું, વિતરાગી દશા પ્રગટ કરવી. સર્વશાસ્ત્રોનો સાર વિતરાગતા છે એમ બોલે છે ખરા બધા પાછા, પણ એટલે શું એનો અર્થ શું? કે શાસ્ત્ર વાંચન પછીથી એને આત્મસાત કરીને એવા વિતરાગી પરિણામ પ્રગટ કરવા. એવા વિતરાગી પરિણામ જો ન પ્રગટ થાય તો એ બધું વાંચ્યું નિરર્થક છે, કાંઈ અર્થ હોવાનું. એવા શાસ્ત્રો જ વાંચવા જોઈએ, એનું જ શ્રવણ થવું જોઈએ, એનો જ સ્વાધ્યાય થવો જોઈએ, કે જે દ્વારા મહાપુરુષો વિતરાગતા પ્રગટ કરી ચૂક્યા છે, આપણને ખબર છે, તો એવા શાસ્ત્રોનું જ અધ્યયન કરવું જોઈએ. અને એનું અધ્યયન પણ એ જ રીતે કરવું જોઈએ જેમ મહાપુરુષોએ કર્યું, એ જ રીતે. એમણે આ શાસ્ત્ર વાંચી અને વિતરાગતા પ્રગટ કરી પોતાના નિર્ગુણ પરિણામને પ્રગટ કર્યા, તો આપણે પણ આ શાસ્ત્ર વાંચીને એવા વિતરાગી પરિણામ પ્રગટ કરીએ. અંતરમાં સ્વસંવેદન સહિત સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રના પરિણામ અંદર આનંદની અનુભૂતિ પ્રગટ થાય. કહે છે કે અંદર આનંદની અનુભૂતિ પ્રગટ કરે ત્યારે સાંભળ્યું કહેવાય. ભાઈ સ્વાધ્યાય કરજે, જેટલા કરવા એટલા કરજે, પણ એક વાત યાદ રાખજે કે તું એમાં ગૂંચવાઈ ન જતો. તારે જે કરવાનું છે એ તો આનંદની અનુભૂતિ પ્રગટ કરવાની છે, અંદરમાંથી આવતા આનંદનો અનુભવ કરવાનો છે. જો એ ન કરે અને માત્ર સાંભળ્યા કરીશ તો ભાઈ તારો સમય બધો વેડફાઈ જશે. શું કહે છે કે સાંભળ્યું ક્યારે કહેવાય? કે એ જે કહ્યું એ સાંભળવામાં આવ્યું તો એને સમજીને અંતરમાં સ્વસંવેદન કરે, અંદર આનંદની અનુભૂતિ પ્રગટ કરે, ત્યારે સાંભળ્યું કહેવાય. માટે સ્વ પરનો ભેદ જાણી જે ત્યાગવા યોગ્ય છે તે હે એને ત્યાગીને, હે છે એને ત્યાગીને, અને જે ગ્રહવા યોગ્ય છે પોતાનું શુદ્ધ સ્વરૂપ, શુદ્ધ આત્મા જે ગ્રહણ કરવા યોગ્ય છે, જે ઉપાધિ છે એને ગ્રહીને અંદર આનંદની અનુભૂતિ કરે, આટલો જ સાર છે. આ વિના બાકી બીજું બધું થોથા છે એમ કે છે. પંડિતજીએ પણ આ જ વાત કરી છે કે અમે દેશ ભાષામાં જે લખ્યું છે એ તો સમજવા માટે લખ્યું છે, કેમ કે બધા એ સંસ્કૃત જાણતા નથી, બધા એવું સંસ્કૃત, ઊંચા પ્રકારનું સંસ્કૃત જાણતા નથી, એટલે અમે દેશ ભાષામાં આ એનું ભાષાંતર કર્યું છે. પણ અમારો આશય તો એવો છે કે બધા એ વાતને સમજે અને એવો જ અનુભવ પ્રગટ કરે. ગુરુદેવ એ જ વાત કરી છે. અને એ પછીથી પંડિતજી કહે છે કે સંવત્સર વિક્રમ ત્રણું અષ્ટાદશ શત ઔર ચોસઠી કાર્તિક વદી દશઈ પૂર્ણ ગંથ સુખવું. એટલે આ કાર્ય ક્યારે પૂરું કર્યું, એટલે કે આ જે દેશ ભાષામાં વચનિકા જે લખી એમણે ક્યારે થયું એ જણાવ્યું છે. પહેલા આ રીતે પંડિતો ક્યારે આ કાર્ય થયું એની એક પંક્તિ અંદર લખતા, જેથી ખ્યાલમાં આવે કે આ કાર્ય ક્યારે થયું. અહીંયા પણ એ વાત લખી છે કે સંવત 1864 કાર્તક પછી દસમને દિને આ ગ્રંથની વચનિકા પૂર્ણ થઈ. આ ગ્રંથની વચનિકા વિક્રમ સંવત 1864 કાર્તક વદ દસમને દિવસે પંડિતજીએ આ વચનિકા પૂર્ણ કરી. આ રીતે શ્રીમદ ભગવત કુમકુંદા જ્યારે દેવ પ્રણીત અમે પ્રાભૃત નામના પ્રાકૃત ગાથાબદ્ધ પરમ આગમની શ્રીમદ અમૃતચંદ્રાચાર્ય દેવ વિરચિત આત્મખ્યાતિ નામની સંસ્કૃત ટીકા અનુસાર પંડિત જયચંદ્રજી કૃત સંક્ષેપ ભાવાર્થ માત્ર દેશ ભાષાના રચનિકાના આધારે શ્રી હિંમતલાલ જેઠાલાલ શાહ કૃત ગુજરાતી અનુવાદ સમાપ્ત થયો. અને બીજી વાત અહીંયા કે આ પ્રવચન રત્નાકર જે રત્નોની ખાણ રૂપ છે, જે પૂજ્ય ગુરુદેવના 18મી વખતના પ્રવચનમાંથી ઉદ્ભવ પામ્યું છે અને એનું સંકલન શ્રી રમણભાઈ શાહે કર્યું છે, તો સમર રમણભાઈ શાહ પ્રત્યે પણ આભાર વ્યક્ત કરી અને આપણે આ આત્મજ્ઞ સંત શ્રી કાંજી સ્વામીના સાર ગર્ભિત મનોજ્ઞ પ્રવચનો અહીંયા પૂરા કરીએ છીએ, ગુરુદેવને વંદન કરી અને પૂરા કરીએ છીએ. હવે સમયસર તો આ રીતે પૂર્ણ થાય છે, પણ આપણે પૂર્ણાહુતિનો એક દિવસ નક્કી કર્યો છે આ શુક્રવારે. હવે આ શુક્રવારે આપણે એની વિધિસર પૂર્ણાહુતિ કરીશું અને એ દિવસે આપણે બધાને બોલવાનું છે, પોતાના પ્રતિભાવ આપવાના છે. આજે સમયસર પૂર્ણ થાય છે તો હિંમતભાઈએ રચેલ સમયસરની સુંદર સ્તુતિ બોલીએ. ભાવવાહી સ્તુતિ છે.
પરિણતી तू छे निश्चय ग्रंथ भंग सघड़ा व्यवहार ना भेदवा तू प्रज्ञा छिड़ ज्ञान ने उदयनी संधि सहु छेदवा साथी साधक नो तुभानु जगत नो संदेश महावीर नो विसामो भव क्लांत ना हृदय नो पंथ मुक्ति तणो सुये तने रस निबंध शिथिल थाया जाने तने हृदय ज्ञानी तना जनाय तू रुचता जगत नी रुचि आल से सौ तू रिझता सकल ज्ञायक देवरीजे तू रिझता सकल ज्ञायक देवरीजे बनाबू पत्र कुंदन ना रत्नों ना अक्षरो लखी तथापि कुंद सूत्रो ना अंकाए मूल्य ना कदी